એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ તો આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે, પણ જેના વિશે વાત કરતા આપણે ઘણીવાર ખચકાઈએ છીએ. મૃત્યુ.
નમસ્કાર. હા, વિષય જરા ગંભીર જરૂર છે, પણ સાચું કહું તો ખૂબ જ મહત્વનો. આજે આપણે ચર્ચા કરીશું નિકોલ પિમોન્ટે અને શોન અબ્રેવના પુસ્તક ડેથ એન્ડ ડાઈંગ, એટલે કે મૃત્યુ અને મૃત્યુ પામવું વિશે. આ પુસ્તક આપણને આ સાર્વત્રિક અનુભવને એક નવા જ દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે.
અને ખરેખર આજના સમયમાં આ ચર્ચા બહુ જરૂરી છે. નહીં, આપણે જોઈએ છીએ કે આધુનિક સમાજ, ખાસ કરીને આપણી શહેરી જીવનશૈલીમાં, મૃત્યુથી જાણે એમ દૂર ભાગી રહ્યો છે.
હા, બિલકુલ. તેના વિશે વાત કરવી પણ અશુભ ગણાય છે ઘણીવાર.
હા, અને આ જે ટાળવાનું વલણ છે ને, એના કારણે ઘણીવાર પેલો અજાણ્યો ડર અને ચિંતા વધે છે. અને જીવનના અંતિમ તબક્કા માટે જે જરૂરી તૈયારી કે જે સંવાદ થવો જોઈએ એ નથી થઈ શકતો.
બરાબર. આ પુસ્તક એ જ મુદ્દા પર પ્રકાશ પાડે છે. તે મૃત્યુને માત્ર એક અંત તરીકે નહીં, પણ જીવનના એક અભિન્ન અને અર્થપૂર્ણ ભાગ તરીકે સમજાવવાનો પ્રયાસ કરે છે. લેખકોનો હેતુ એ છે કે મૃત્યુના ભયને ઓછો કરી તેને વધુ સમજ, કરુણા અને ગૌરવ સાથે સ્વીકારવા માટે માર્ગદર્શન આપવાનો, જેથી કરીને આપણે આપણું વર્તમાન જીવન વધુ સભાનતાથી જીવી શકીએ.
તો ચાલો આ રસપ્રદ પુસ્તક પાછળના જે લેખકો છે એમના વિશે થોડું જાણીએ. કોણ છે આ નિકોલ પિમોન્ટે અને શોન અબ્રેવ, અને એમનો દૃષ્ટિકોણ શા માટે આટલો વિશિષ્ટ ગણાય છે?
ચોક્કસ. જુઓ, આ પુસ્તકની ખાસિયત જ તેના લેખકોના અનોખા સંયોજનમાં છે. ડૉક્ટર નિકોલ પિમોન્ટે એ એક ફિઝિશિયન છે, એટલે કે તબીબી ડૉક્ટર. એમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી MD કર્યું છે, પણ વાત ત્યાં નથી અટકતી.
ઓ
હા, એમણે મેડિકલ હ્યુમેનિટીઝમાં PhD પણ મેળવી છે, અને તેઓ ક્રેટન યુનિવર્સિટીમાં ભણાવે પણ છે. તેમનું સંશોધન, ખબર છે, એ વાત પર કેન્દ્રિત છે કે આ જે તબીબી તાલીમ હોય છે એ ડૉક્ટરોની વિચારસરણી, તેમની નૈતિકતા અને એમની ઓળખને કેવી રીતે ઘડે છે.
અચ્છા, એટલે એક તરફ તબીબી જગતનો સીધો અનુભવ અને બીજી તરફ માનવતાવાદી અને નૈતિક પાસાઓનું ઊંધું ચિંતન. કમાલ છે. અને બીજા લેખક?
બીજા લેખક છે ડૉક્ટર શોન અબ્રેવ. એમની પૃષ્ઠભૂમિ ફિલોસોફી, બાયોએથિક્સ એટલે કે જૈવ નીતિશાસ્ત્ર, અને ખાસ તો થેનેટોલોજી.
થેનેટોલોજી?
હા, થેનેટોલોજી એટલે મૃત્યુનો અભ્યાસ. એમાં એમની PhD છે, પણ સાથે સાથે એમની પાસે હોસ્પિસ અને પેલિએટિવ કેર,
એટલે પેલી શામક સંભાળ, બરાબર?
હા, બરાબર. ગંભીર બીમારીમાં દર્દીની પીડા ઓછી કરી જીવનની ગુણવત્તા સુધારવા પર કેન્દ્રિત સંભાળ, એમાં કામ કરવાનો સીધો અનુભવ પણ છે. તેઓ મૃત્યુ પામતા દર્દીઓ અને તેમના પરિવારો સાથે બહુ નજીકથી કામ કરી ચૂક્યા છે.
વાહ, આ તો ખરેખર કમાલનું જોડાણ કહેવાય. એક બાજુ ક્લિનિકલ અનુભવ અને બીજી બાજુ દાર્શનિક અને નૈતિક ઊંડાણ, આ બંને જ્યારે ભેગા મળે ત્યારે મૃત્યુ જેવા જટિલ વિષય પર એક બહુ જ સંતુલિત અને ઊંડી સમજ મળે એ સ્વાભાવિક છે.
બિલકુલ, આ જ તો એમની વિશેષતા છે. તેઓ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો સેતુ બાંધે છે. પુસ્તકમાં તમને તબીબી વિજ્ઞાનની જે કઠોરતા છે એની સાથે માનવીય સંવેદનશીલતા મળશે, અને ફિલોસોફિકલ ઊંડાણ સાથે વ્યવહારુ માર્ગદર્શન પણ મળશે. આ બધું એક સાથે જોવા મળશે. એ ફક્ત શું થઈ રહ્યું છે એ નથી સમજાવતા, પણ શા માટે થઈ રહ્યું છે અને આપણે શું કરી શકીએ એ પણ બતાવે છે.
તો આટલી મજબૂત પૃષ્ઠભૂમિ સાથે આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ લેખકો મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
જો પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે એ છે કે મૃત્યુ ફક્ત એક જૈવિક ઘટના, એટલે કે શ્વાસ બંધ થઈ જવા કે હૃદય બંધ પડી જવું, એટલું જ નથી. એનાથી ક્યાંય વધુ છે. મૃત્યુ એક જટિલ સાંસ્કૃતિક, સામાજિક, મનોવૈજ્ઞાનિક અને હા, દાર્શનિક વાસ્તવિકતા છે, જે આપણા જીવન જીવવાની રીત, આપણા વિચારો, આપણી માન્યતાઓ અને આપણા સમાજને આમ ઘડે છે.
અને એવું લાગે છે કે આધુનિક સમયમાં આ સમજણ ક્યાંક ખોવાઈ ગઈ છે, એવું લેખકો કહે છે.
હા, બરાબર. લેખકોની મુખ્ય દલીલ એ જ છે કે આધુનિક પશ્ચિમી સમાજે અને ખાસ કરીને તબીબી સંસ્થાઓએ મૃત્યુની આ જે સ્વાભાવિક પ્રક્રિયા છે તેને જાણે એક તકનીકી સમસ્યા કે પછી તબીબી વિજ્ઞાનની નિષ્ફળતા તરીકે પુનઃવ્યાખ્યાયિત કરી દીધી છે. આને તેઓ મૃત્યુનું તબીબીકરણ કહે છે, મેડિકલાઇઝેશન ઓફ ડેથ.
મૃત્યુનું તબીબીકરણ? જાણે મૃત્યુ કોઈ રોગ હોય જેને હરાવવાનો છે.
બરાબર એ જ.
અને આ તબીબીકરણથી નુકસાન શું થયું છે? મતલબ જીવન લંબાવવું એ તો આમ તો સારી વાત ગણાય ને?
જીવન લંબાવવું એ સારું છે, પણ કઈ કિંમતે? લેખકો કહે છે કે આ તબીબીકરણને કારણે મૃત્યુ તેના અંગત, પારિવારિક, સામાજિક અને પેલું આધ્યાત્મિક અર્થોથી વંચિત થઈ ગયું છે. પહેલાં જ્યાં લોકો પોતાના ઘરમાં પરિવારજનોની વચ્ચે અંતિમ શ્વાસ લેતા, ત્યાં હવે મૃત્યુ ઘણીવાર હોસ્પિટલના આઈસીયુમાં મશીનો અને અજાણ્યા ચહેરાઓ વચ્ચે એકલવાયું બની ગયું છે.
હા, એ વાત સાચી છે.
અને આનાથી દર્દી અને પરિવારજનો માટે બિનજરૂરી પીડા, ડર અને એકલતા સર્જાય છે. આપણી સંસ્કૃતિ જાણે મૃત્યુનો સ્વીકાર કરવાને બદલે તેનો ઇનકાર કરતી થઈ ગઈ છે. ડેથ ડિનાઈંગ કલ્ચર જેને કહેવાય.
એટલે પુસ્તકનો હેતુ આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને મૃત્યુને ફરીથી તેના માનવીય પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો છે.
એકદમ બરાબર. પુસ્તક સમજાવે છે કે આધુનિક અભિગમમાં ક્યાં અને શું ખોટું થયું છે, અને આપણે વ્યક્તિ તરીકે, સમાજ તરીકે અને આરોગ્ય વ્યવસ્થા તરીકે શું કરી શકીએ જેથી મૃત્યુનો અનુભવ ઓછો ભયાવહ અને વધુ અર્થપૂર્ણ બની શકે. તે મૃત્યુદરનો સામનો શાણપણ, કરુણા અને ખુલ્લા સંવાદથી કરવા પર ભાર મૂકે છે.
ચલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો અને પાસાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. તમે કહ્યું કે મૃત્યુનો અનુભવ બદલાયો છે. આ બદલાવ કેવો રહ્યો છે?
પુસ્તક દર્શાવે છે કે ભૂતકાળમાં, જેમ કે મધ્યયુગમાં યુરોપમાં આર્સ મોરિએન્ડી એટલે કે મરવાની કળા શીખવવામાં આવતી, મૃત્યુ એક સામુદાયિક આધ્યાત્મિક ઘટના ગણાતી જેની તૈયારી થતી. લોકો પોતાના ઘરમાં, પરિચિત માહોલમાં, પ્રિયજનોની હાજરીમાં અંતિમ વિદાય લેતા. આપણે ત્યાં ભારતીય પરંપરાઓમાં પણ ઘર અને સમુદાયની ભૂમિકા હંમેશા મહત્વની રહી છે.
હા, એ તો છે. અને પછી 20મી સદીમાં આધુનિક દવા અને ટેકનોલોજી આવ્યા.
હા, અને તેની સાથે જ મૃત્યુનું સ્થળ જાણે ઘરથી હોસ્પિટલમાં ખસેડાયું, મૃત્યુનું સંસ્થાનીકરણ થયું, ડોક્ટરો અને ટેકનોલોજી મુખ્ય ભૂમિકામાં આવી ગયા. આની એક આડઅસર એ થઈ જેને પુસ્તક તકનીકી આવશ્યકતા કહે છે, ટેકનોલોજીકલ ઇમ્પેરેટિવ.
તકનીકી આવશ્યકતા એટલે?
એટલે કે જો કોઈ જીવનરક્ષક ટેકનોલોજી ઉપલબ્ધ છે તો તેનો ઉપયોગ કરવો જ રહ્યો, ભલેને તે દર્દીની પીડા લંબાવતી હોય કે તેમની ઈચ્છા વિરુદ્ધ હોય. જીવન લંબાવવાનો પ્રયાસ જાણે જીવનની ગુણવત્તા કરતાં વધુ મહત્વનો બની ગયો.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. જાણે ટેકનોલોજી આપણા પર હાવી થઈ ગઈ હોય એવું લાગે છે. આ બદલાવે સારા મૃત્યુની જે કલ્પના છે એને પણ અસર કરી હશે નહીં?
ચોક્કસપણે. પુસ્તક કહે છે કે સારું મૃત્યુ એટલે શું એની કોઈ એક ચોક્કસ એવી વ્યાખ્યા નથી. પીડામુક્ત કે ઝડપી મૃત્યુ એટલું પૂરતું નથી. સાચું સારું મૃત્યુ તો વ્યક્તિલક્ષી હોય છે. તે દર્દીના પોતાના મૂલ્યો, એમની ઈચ્છાઓ અને એમના જીવનની જે કથા છે એના પર આધાર રાખે છે. કોઈ માટે ગૌરવ મહત્વનું હોય, કોઈ માટે સંબંધો જાળવી રાખવા, કોઈ માટે શાંતિ. એટલે જ
પેલી પાલિએટિવ કેર, શામક સંભાળ, એનો ખ્યાલ મહત્વનો બને છે.
હા બિલકુલ, એનો ખ્યાલ બહુ મહત્વનો બને છે. તેનો હેતુ રોગ મટાડવાનો નહીં, પણ દર્દીની પીડા ઓછી કરી બાકી રહેલા જીવનની ગુણવત્તા સુધારવાનો અને તેમની ઈચ્છાઓનું સન્માન કરવાનો છે.
એટલે કે હવે તમારા માટે શું મહત્વનું છે એ પ્રશ્ન પૂછવો અને સાંભળવો એ જરૂરી છે. પણ આજના ભાગદોડવાળા તબીબી વાતાવરણમાં આ કેટલું શક્ય બને છે? અને પેલો મૃત્યુનો ડર, એનું શું? પુસ્તક એના વિશે શું કહે છે?
પુસ્તક ટેરર મેનેજમેન્ટ થિયરી જેવા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરે છે. તે સમજાવે છે કે આપણા મૃત્યુદરની જે સભાનતા છે, ઘણીવાર અજાગૃતપણે એ આપણા વિચારો અને વર્તનને ઊંડી અસર કરે છે.
મૃત્યુનો ડર એ આપણને સાંસ્કૃતિક મૂલ્યો, ધર્મ કે રાષ્ટ્રવાદ તરફ વધુ ઝુકાવી શકે છે, જાણે એ આપણને અમરત્વનો આભાસ આપતા હોય. એટલે આ ડરનો સ્વીકાર કરવો અને તેને સમજવો જરૂરી છે, નહીં કે તેને દબાવી દેવો.
બરાબર. અને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે જે પાછળ રહી ગયેલા લોકો છે એ શોક અનુભવે છે. શોક વિશે પુસ્તકનો શું અભિગમ છે? શું તે કુબલર રોસના જે પ્રખ્યાત 5 તબક્કા છે, નકાર, ગુસ્સો વગેરે, એને સમર્થન આપે છે?
ના, બલ્કિ પુસ્તક શોકના આવા તબક્કાવાર મોડલોની મર્યાદાઓ દર્શાવે છે. લેખકો કહે છે કે શોક એ કોઈ રેખીય પ્રક્રિયા નથી, પણ ખૂબ જટિલ, ક્યારેક અવ્યવસ્થિત અને અત્યંત વ્યક્તિગત અનુભવ છે. તેને કોઈ બીમારીની જેમ ઠીક કરવાની જરૂર નથી. હા, આધુનિક સમાજ ઘણીવાર શોકને જલ્દી પતાવી દેવા માંગે છે, એનું પણ જાણે તબીબીકરણ કરે છે, પણ લેખકોનો મત અલગ છે.
શું મત છે એમનો?
તેઓ કહે છે કે શોક એ વાસ્તવમાં પ્રેમનું ચાલુ રહેલું સ્વરૂપ છે. તે ગુમાવેલા વ્યક્તિ સાથેના સંબંધને એમની ગેરહાજરીમાં નવા સ્વરૂપે જાળવી રાખવાની પ્રક્રિયા છે, જેને કન્ટિન્યુઈંગ બોન્ડ્સ કહેવાય છે. પુસ્તક એ વાત પર ભાર મૂકે છે કે શોક માટે સામુદાયિક ટેકો અને જે રિવાજો હોય છે એ કેટલા મહત્વના છે, જે કદાચ આધુનિક સમાજમાં ઓછા થઈ રહ્યા છે.
આ વાત ખરેખર ખૂબ જ મહત્વની છે, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં, જ્યાં સામુદાયિક રિવાજોનું હંમેશા મહત્વ રહ્યું છે. પુસ્તક વિવિધ સાંસ્કૃતિક અભિગમો વિશે પણ વાત કરે છે, નહીં?
હા, એ યાદ અપાવે છે કે આ પશ્ચિમી તબીબી મોડેલ જ એકમાત્ર રસ્તો નથી. દુનિયાભરની સંસ્કૃતિઓ, બૌદ્ધ, ઇસ્લામિક, હિન્દુ, આદિવાસી, મૃત્યુ અને શોકને અલગ અલગ રીતે જુએ છે અને તેમની પ્રથાઓમાં ઘણું શાણ પણ રહેલું છે. આ વિવિધતામાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ અને આપણી પ્રથાઓને વધુ સમૃદ્ધ અને માનવીય બનાવી શકીએ છીએ.
પુસ્તક જીવનના અંતિમ તબક્કાના કેટલાક વધુ સંવેદનશીલ નૈતિક મુદ્દાઓ પણ સ્પર્શે છે, જેમ કે પેલું ફિઝિશિયન આસિસ્ટેડ ડેથ, PAD.
હા, પુસ્તક એડવાન્સ ડિરેક્ટિવ્સ જેમ કે લિવિંગ વેલ, પછી દર્દી વતી નિર્ણય લેવાની પ્રક્રિયા, સારવાર ચાલુ રાખવી કે બંધ કરવી જેવા જટિલ નૈતિક પ્રશ્નોની ચર્ચા કરે છે. PAD એટલે કે ડોક્ટરની મદદથી મૃત્યુ જેવા મુદ્દા પર બંને પક્ષની દલીલો રજૂ કરે છે. સ્વાયત્તા, કરુણા વિરુદ્ધ જીવનની પવિત્રતા, દુરુપયોગની શક્યતા વગેરે. પણ મહત્વની વાત એ છે કે આ ચર્ચાઓ ઘણીવાર ખરાબ મૃત્યુના ડરમાંથી જ જન્મે છે. લેખકો સૂચવે છે કે જો ઉત્તમ પેલિએટિવ કેર ઉપલબ્ધ હોય તો કદાચ આવા અંતિમ પગલાની જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય.
સમજાયું. આટલી ઊંડી અને વિસ્તૃત ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો એ શું હોઈ શકે? મતલબ જે શ્રોતાઓના મનમાં કાયમ રહી જાય એવા મુદ્દા.
ચોક્કસ. મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મોટો સંદેશ એ છે કે મૃત્યુનું વધુ પડતું તબીબીકરણ સમસ્યાજનક છે. આપણે જીવન લંબાવવાની ધૂનમાં ઘણીવાર જીવનની ગુણવત્તા અને મૃત્યુની જે માનવીય પ્રક્રિયા છે તેને અવગણી દીધી છે. આપણે ભારતમાં અંતિમ સમયમાં ICU થતા જે ભારે ખર્ચ અને પરિવારો પર આવતા ભાવનાત્મક અને આર્થિક બોજને જોઈએ છીએ એ આનું જ પ્રતિબિંબ છે, ખરું ને?
હા, બિલકુલ. એ અનુભવ ઘણા પરિવારોએ કર્યો હશે. બીજો મુખ્ય સંદેશ?
બીજો સંદેશ છે કે મૃત્યુ વિશે ખુલ્લો અને પ્રમાણિક સંવાદ અનિવાર્ય છે. ડોક્ટરો, દર્દીઓ અને પરિવારો વચ્ચે સ્પષ્ટ વાતચીતનો અભાવ ઘણી ગેરસમજ અને પીડા નોતરે છે. આપણા સમાજમાં, ખાસ કરીને મને લાગે છે ગુજરાતી પરિવારોમાં પણ, ગંભીર બીમારી કે મૃત્યુ વિશે વાત કરવાનું ટાળવામાં આવે છે. પણ પુસ્તક કહે છે કે દર્દીના મૂલ્યો અને ઈચ્છાઓનું સન્માન કરવા માટે આ સંવાદ ચાવીરૂપ છે.
બરાબર. વાતચીતનો અભાવ ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. અને ત્રીજો મુદ્દો?
ત્રીજો મુદ્દો સાંસ્કૃતિક શાણપણનું મહત્વ દર્શાવે છે. પશ્ચિમી દેશોનો અભિગમ જ શ્રેષ્ઠ છે એવું માનવાની જરૂર નથી. આપણી પોતાની અને અન્ય સંસ્કૃતિઓની મૃત્યુ અને શોક સંબંધિત જે પ્રથાઓ છે એમાં ઘણું શીખવા જેવું છે, જે આધુનિક સમયમાં પણ પ્રસ્તુત છે અને માનવીય સ્પર્શ ઉમેરી શકે છે.
અને છેલ્લો ચોથો મુદ્દો શું કહેશો?
ચોથો અને અત્યંત મહત્વનો મુદ્દો છે ડેથ લિટરસી, એટલે કે મૃત્યુ સાક્ષરતા વધારવાની જરૂરિયાત. જેમ આપણે નાણાકીય સાક્ષરતા કે આરોગ્ય સાક્ષરતાની વાત કરીએ છીએ તેમ મૃત્યુ સંબંધિત બાબતો જેમ કે પેલિએટિવ કેર શું છે, એડવાન્સ ડાયરેક્ટિવ્સ કેવી રીતે બને, શોકગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે ટેકો આપવો, આ બધી બાબતોની સમજ કેળવવી જરૂરી છે. અગાઉથી વિચારવું અને આયોજન કરવું એ વધુ સારા અને શાંતિપૂર્ણ અંતિમ તબક્કા માટે મદદરૂપ થઈ શકે છે.
સાચી વાત. ડેથ લિટરસી આ શબ્દ જ નવો અને મહત્વનો છે. આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને ખરેખર અટકાવીને વિચારવા મજબૂર કરે છે. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો પર વાત કરીએ. જેમ કે એક વાક્ય છે જેનો સાર એવો નીકળે કે મૃત્યુ જીવનનો વિરોધી નથી, તે જીવનની પરિપૂર્ણતા છે. આનો શું અર્થ ઘટાવી શકાય?
આનો ગહન અર્થ એ છે કે મૃત્યુને આપણે દુશ્મન કે નિષ્ફળતા તરીકે જોવાનું બંધ કરીએ. તે જીવનચક્રનો સ્વાભાવિક ભાગ છે. જેમ જન્મ છે તેમ મૃત્યુ છે, અને કદાચ મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવાથી જ આપણને જીવનની ખરી કિંમત સમજાય છે અને તેને વધુ સાર્થક રીતે જીવવાની પ્રેરણા મળે છે.
બરાબર. બીજો એક વિચાર છે જે મને થોડો વિરોધાભાસી લાગ્યો હતો. મૃત્યુથી બચવાના પ્રયાસમાં આપણે ઘણીવાર જીવનથી બચીએ છીએ. આ કેવી રીતે?
હા, એવું લાગે ખરી, પણ એનું મતલબ એ છે કે મૃત્યુનો જે સતત ભય છે એ આપણને એટલા સાવધ અને સુરક્ષા કેન્દ્રી બનાવી દે છે કે આપણે ખરા અર્થમાં જીવવાનું જ ભૂલી જઈએ છીએ. નવા અનુભવો લેતા, સંબંધોમાં ઊંડા ઉતરતા કે દિલથી કોઈ કામ કરતા ડરીએ છીએ. મૃત્યુનો સ્વીકાર કદાચ આપણને વર્તમાન ક્ષણમાં વધુ મુક્તપણે અને હિંમતથી જીવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
આ દ્રષ્ટિકોણ નવો છે અને આ પણ ખૂબ મહત્વનું લાગ્યું. સારા મૃત્યુ ફક્ત થઈ જતા નથી, તેના માટે ઈરાદો, તૈયારી અને સમુદાયના સમર્થનની જરૂર હોય છે.
બિલકુલ. આ વિચાર આપણને જવાબદારી લેવા પ્રેરે છે, ખરું ને? સારું મૃત્યુ એ કંઈ નસીબની વાત નથી, તેના માટે સભાન પ્રયાસ કરવો પડે છે. પોતાની ઈચ્છાઓ વિશે વિચારવું, પરિવાર સાથે વાત કરવી, જરૂરી આયોજન કરવું જેમ કે એડવાન્સ ડાયરેક્ટિવ્સ, અને હા, એકબીજાને ટેકો આપવો, તે એક સક્રિય પ્રક્રિયા છે, પેસિવ નથી.
અને છેલ્લે શોક વિશેનો આ વિચાર પણ બહુ ગમ્યો. શોક એ મટાડવાના તબક્કાઓની શ્રેણી નથી, પણ ગેરહાજરીમાં પ્રેમના સાતત્યનું સ્વરૂપ છે.
હા, આ શોક પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને જ બદલી નાખે છે. શોક એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની છે, પણ એ પ્રેમની અભિવ્યક્તિ છે જે પ્રિયજનની વિદાય પછી પણ ચાલુ રહે છે. શોક એટલે એ પ્રેમ સાથે જીવતા શીખવું, એ સંબંધને નવા સ્વરૂપે અનુભવવો. આ ખૂબ જ કરુણામય અને માનવીય અભિગમ છે મને લાગે છે.
ખરેખર આ બધા વિચારો ખૂબ જ પ્રેરણાદાયક અને માર્ગદર્શક છે. પણ હવે પ્રશ્ન એ થાય કે વાસ્તવિક જીવનમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? સામાન્ય માણસ માટે આ પુસ્તકના વિચારો કેવી રીતે ઉપયોગી થઈ શકે?
હા, એ મહત્વનો સવાલ છે. અને આ પુસ્તક માત્ર સૈદ્ધાંતિક નથી, તે વ્યવહારુ પણ છે. વ્યક્તિગત સ્તરે મને લાગે છે કે સૌથી પહેલું અને મહત્વનું પગલું છે વાતચીત શરૂ કરવી. પોતાના પરિવારજનો સાથે જીવનના અંતિમ તબક્કાની ઈચ્છાઓ વિશે, સારવાર વિશે, ડર વિશે ખુલીને વાત કરવી.
ભલે એ અઘરું લાગે શરૂઆતમાં.
હા, ભલે અઘરું લાગે, પણ શરૂઆત કરવી જરૂરી છે. બીજું, એડવાન્સ્ડ કેર પ્લાનિંગ જેમ કે લિવિંગ વિલ, એના વિશે જાણકારી મેળવવી અને શક્ય હોય તો બનાવવું. ત્રીજું, પોતાની જીવનની પ્રાથમિકતાઓ પર પુનર્વિચાર કરવો. શું ખરેખર મહત્વનું છે? સંબંધો, અનુભવો, અને છેલ્લે કોઈ શોકગ્રસ્ત મિત્ર કે સંબંધી હોય તો એમના માટે માત્ર હાજર રહેવું, તેમને સાંભળવા, એટલું પણ ઘણું મોટું કામ કરી શકે છે. ખાલી સલાહ આપવા કરતા સાંભળવું વધુ જરૂરી છે.
સાચી વાત. અને જે લોકો આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, ડોક્ટરો, નર્સો, એમના માટે આ પુસ્તક શું સૂચવે છે?
આરોગ્ય સંભાળ વ્યવસાયિકો માટે સૌથી અગત્યનું છે સંવાદ કૌશલ્ય સુધારવું. દર્દી અને પરિવાર સાથે વાતચીત કરવાની રીત, ફક્ત તબીબી માહિતી આપવી એટલું પૂરતું નથી, પણ દર્દીના મૂલ્યો, એમની ચિંતાઓ અને ડરને સમજવાનો પ્રયત્ન કરવો. પેલિએટિવ કેરને સારવારનો જ એક ભાગ ગણીને જરૂર પડીએ વહેલી તકે શરૂ કરવી, અને માનસિકતાને ફક્ત રોગ મટાડવાથી વ્યક્તિની સંભાળ રાખવા તરફ વાળવી, ક્યોરથી કેર તરફ.
અને આપણે સમાજ તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે?
સામાજિક સ્તરે આપણે મૃત્યુ અને મૃત્યુ પામવા વિશેનો જે સંકોચ છે, જે ટેબુ છે, એને તોડવાની જરૂર છે. ડેથ લિટરસી વધારવા માટે કાર્યક્રમો યોજી શકાય, જેમ કે ડેથ કેફે જેવી પહેલ છે, અથવા શાળાઓ કોલેજોમાં ચર્ચા. સારી ગુણવત્તાની હોસ્પિસ અને પેલિએટિવ કેર સેવાઓ વધુ સુલભ બને તે માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. અને શોક માટે સામુદાયિક ટેકાના જે પરંપરાગત માળખા હતા એને કદાચ નવા સ્વરૂપે પુનર્જીવિત કરવા, જેથી કોઈ વ્યક્તિ આવા સમયે એકલું ન અનુભવે.
આ સમગ્ર ચર્ચા ખરેખર ખૂબ જ ઊંડી અને વિચાર પ્રેરક રહી. મારા માટે તો વ્યક્તિગત રીતે એ શીખ મળી કે જે વિષયથી આપણે જેટલા દૂર ભાગીએ છીએ, જેમ કે મૃત્યુ, એના વિશે વાત કરવાથી જ એનો ડર ઓછો થાય છે અને ઘણી સ્પષ્ટતા આવે છે. મૃત્યુ વિશે વાત કરવી એ જાણે જીવન વિશે વધુ સભાનતાથી વિચારવા જેવું છે.
હા, અને મારા માટે આ પુસ્તકે એ વાત પર ફરી ભાર મૂક્યો કે ટેકનોલોજી અને માનવીયતા વચ્ચે સંતુલન જાળવવું કેટલું જરૂરી છે. તબીબી પ્રગતિ ખરેખર અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી. પણ જો તે કરુણા, સંવાદ અને વ્યક્તિના ગૌરવને કેન્દ્રમાં ન રાખે તો તે ક્યાંક અધૂરી રહી જાય છે. આપણે એ માનવીય સ્પર્શને, એ સંવેદનાને પાછી લાવવાની જરૂર છે.
બરાબર. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે સમાપન કરીએ. શું આપણા મૃત્યુદરનો, આપણી નશ્વરતાનો સહેજ અને પ્રમાણિક સ્વીકાર આપણા સમાજને અને આપણી આરોગ્ય સંભાળ પ્રણાલીને વધુ માનવીય, વધુ કરુણામય અને આખરે વધુ સાર્થક બનાવી શકે છે? આ પ્રશ્ન આપ સૌના મનમાં ગુંજતો રહે એવી આશા રાખીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.